એકત્ર શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે સુરેશ હા જોશીના એક મહત્વના લેખ સંરચનાવાદ, સાહિત્યક વિવેચન અને ભાષા વિજ્ઞાન પર થોડી ઊંડાણપૂર્વક વાત કરીશું.
નમસ્કાર.
લેખની શરૂઆતમાં જ એક એવો સવાલ છે જે કદાચ આપણામાંથી ઘણાને થતો હશે, ખાસ કરીને જ્યારે આપણે કોઈ કળાકૃતિ જોઈએ કે વાંચીએ.
કયો સવાલ?
કે ભાઈ, આ કળાનો જીવન સાથે શું લેવા દેવા? શું આપણે કોઈ કવિતા કે વાર્તાનો જે ઊંડો ભાવ છે, એનો સંદેશ છે, જે લેખમાં રિચ કન્ટેન્ટ કહ્યું છે, એને બાજુ પર મૂકી શકીએ?
અને ખાલી એની રચના, એનું માળખું, એનું સ્ટ્રક્ચર, એના પર ધ્યાન આપીએ.
બરાબર. શું એ શક્ય છે? એટલે આજે આપણે આ લેખના આધારે સમજવાનો પ્રયત્ન કરીશું કે આ સંરચનાવાદ છે શું ચીજ, સાહિત્યને કઈ રીતે જુએ છે, અને આ અભિગમથી આપણને શું મળે છે, અને કદાચ શું છૂટી જાય છે.
બરાબર કહ્યું. અને આજે માળખા પર ધ્યાન આપવાનો વિચાર છે ને, એ કંઈ સાવ નવો નથી, પણ 20મી સદીમાં એણે બહુ જોર પકડ્યો.
કઈ રીતે?
ખાસ કરીને જ્યારે ફર્ડિનાન્ડ દસ ઓસ્યુર, જે ભાષા વિજ્ઞાની હતા, એમના વિચારો ફરી ચર્ચામાં આવ્યા. એમણે ભાષાને છે ને એક સિસ્ટમ, એક આખું તંત્ર તરીકે જોઈ.
અચ્છા.
અને આ વિચાર એટલો બધો પ્રભાવશાળી નીવડ્યો કે ભાષા વિજ્ઞાનમાંથી બહાર નીકળીને સમાજશાસ્ત્ર, માનવશાસ્ત્ર જેવા બીજા ક્ષેત્રોમાં પણ ફેલાયો.
ઓ, એટલે બધે જ માળખા શોધવા લાગ્યા.
હા, જાણે કે માનવ વ્યવહાર અને સંસ્કૃતિના મૂળભૂત નિયમો, એના ઢાંચા એ શોધવા નીકળ્યા બધા. જો કે રોલાં બાર્થ, ફ્રાન્સના જાણીતા વિવેચક, એમણે સ્પષ્ટતા કરી છે.
શું કહ્યું એમણે?
કે ભાઈ, સંરચનાવાદ કોઈ બંધિયાર વિચારધારા નથી, કોઈ આમ ચળવળ નથી, એ તો એક ખાસ પ્રકારની પ્રવૃત્તિ છે.
કેવી પ્રવૃત્તિ, જરા સમજાવશો?
બાર્થે અને પદાર્થને કોઈ પણ વસ્તુને ડીકમ્પોઝ અને રીકમ્પોઝ કરવાની પ્રક્રિયા કહી છે.
એટલે?
એટલે એમ કે ધારો કે કોઈ સાહિત્ય કૃતિ લીધી, પહેલાંના ટુકડા કરો, એના જુદા જુદા ભાગોને સમજો, વાક્યરચના કેવી છે, પાત્રોના સંબંધો શું છે, વાર્તા ક્યાં વળાંક લે છે, આ બધું. આ થયું ડીકમ્પોઝ.
અચ્છા, એને ખોલીને જોવું.
હા, પછી એ ભાગોને ફરીથી એવી રીતે જોડો, એવી રીતે ગોઠવો કે જેથી એ કૃતિ કઈ રીતે કામ કરે છે, એની અંદર કયા નિયમો છુપાયેલા છે, એનો અસલ નકશો, પેલી બ્લુપ્રિન્ટ, એ દેખાઈ આવે. આ થયું રીકમ્પોઝ.
રસપ્રદ. એટલે જેમ કોઈ મિકેનિક એન્જિન ખોલીને ફરી જોડે, એ જાણવા કે ચાલે છે કઈ રીતે, એવું કંઈક.
હા, બરાબર એવું જ.
પણ આનો અર્થ તો એવો થયો કે સર્જક શું કહેવા માંગે છે, એનો અનુભવ કે વિચાર, એના કરતાં કૃતિ કઈ રીતે બનેલી છે, એ વધુ મહત્વનું બની જાય.
હા, સંરચનાવાદીઓ માટે તો એવું જ છે, મહદન છે.
અને આ બધું વિશ્લેષણ કરવા માટેના ઓજારો, એના સાધનો, એ ક્યાંથી લાવ્યા? લેખ કહે છે કે ભાષા વિજ્ઞાનમાંથી.
બરાબર. કારણ કે સંરચનાવાદીઓ માને છે કે ભાષા જ આપણા વિચારવાની અને દુનિયાને સમજવાની રીતને ઘડે છે, એમ કહી શકાય.
ભાષા જ ઘડે છે?
હા. જો ફ્રેન્ચ ભાષા વિજ્ઞાની એમિલ બેનવેનિસ થે તો ત્યાં સુધી કહે છે કે સમાજના રીતરિવાજો, માન્યતાઓ, આપણી કથાઓ, આ બધી જે સંકેતોની વ્યવસ્થાઓ છે ને, એ ભાષાના નિયમો પર જ આધાર રાખે છે.
ઓહો.
ભલે દુનિયાના હજારો ભાષાઓ બોલાતી હોય, પણ એમની અંદર જે મૂળભૂત સિદ્ધાંતો કામ કરે છે, એમના જે માળખા છે, એ ઘણા અંશે સમાન હોય છે. અને સાહિત્ય, સાહિત્ય તો ભાષાનો જ એક વિશિષ્ટ કલાત્મક પ્રયોગ છે. એટલે જો સાહિત્યના માળખાને સમજવું હોય તો પહેલા ભાષા કઈ રીતે કામ કરે છે એ સમજવું પડે.
બરાબર.
એટલે જ ભાષા વિજ્ઞાન આટલું મહત્વનું બન્યું એમના માટે. અને સાહિત્યમાં, ખાસ કરીને કવિતામાં, જ્યારે સંરચનાવાદની વાત આવે ત્યારે રોમન યાકોબસનનું નામ સાંભળવા મળે છે.
હા, રશિયન અમેરિકન ભાષા વિજ્ઞાની. એમનું કામ ખૂબ જ પ્રભાવશાળી રહ્યું છે.
એમણે કાવ્યની ભાષા વિશે શું ખાસ કહ્યું? કંઈક અલગ તારવ્યું એમણે.
હા, એમણે કાવ્ય ભાષાને સામાન્ય ભાષાથી અલગ પાડતું એક સૂત્ર આપ્યું. થોડું અટપટું લાગશે પહેલી વારમાં, પણ સમજવા જેવું છે.
કયું સૂત્ર?
ધ પોએટિક ફંક્શન projects the principle of equivalence from the axis of selection on the axis of combination. બાપરે, આ તો બહુ ભારે ખમ લાગે છે. ચાલો ને આને જરા તોડીને સમજીએ. આ axis of selection અને axis of combination શું છે?
જો સસ્યુરે સમજાવ્યું હતું કે આપણે જ્યારે ભાષા વાપરીએ છીએ ને, ત્યારે બે મુખ્ય પ્રક્રિયાઓ ચાલે છે. પહેલી છે કોમ્બિનેશન,
એટલે કે જોડવું.
હા, શબ્દોને એક ક્રમમાં ગોઠવવા. જેમ કે હું કહું છોકરો શેરીમાં દોડે છે, અહીં શબ્દો એક પછી એક એક હરોળમાં આવે ને. આને સિન્ટેગમેટિક એક્સિસ અથવા કોમ્બિનેશન એક્સિસ કહેવાય. જાણે રેસિપીમાં એક પછી એક સ્ટેપ લખ્યા હોય એમ.
બરાબર, વાક્યની સીધી લીટી એક પછી એક. અને બીજું શું?
બીજું છે સિલેક્શન, એટલે કે પસંદગી. જ્યારે આપણે કોઈ એક શબ્દ વાપરીએ છીએ ને, ત્યારે ખરેખર તો આપણા મનમાં એના જેવા જ અર્થવાળા કે કોઈક રીતે જોડાયેલા બીજા ઘણા શબ્દોનો વિકલ્પ હાજર હોય છે.
જેમ કે?
જેમ કે છોકરો બોલતી વખતે કદાચ દીકરો, બાળક, કિશોર જેવા શબ્દો પણ મનમાં આવી શકે ને. આ જે વિકલ્પોનો આખો સમૂહ છે એને પેરાડિગ્મેટિક એક્સિસ અથવા સિલેક્શન એક્સિસ કહેવાય.
અચ્છા.
જાણે રસોઈ બનાવતા પહેલાં આપણે વિચારીએ કે કઈ સામગ્રી વાપરવી, બટાકા વાપરવા કે રીંગણ, તેલ વાપરવું કે ઘી, એ પસંદગી જેવું.
ઓકે ઓકે, સમજાયું. એટલે કોમ્બિનેશન એટલે શબ્દોની લાઇન, અને સિલેક્શન એટલે દરેક જગ્યા માટે આપણી પાસે જે ઓપ્શન છે એ. સામાન્ય વાતચીતમાં તો આ બંને પોતપોતાનું કામ કરતા હશે.
હા,
પણ યાકોબસન કહે છે કે કવિતામાં કંઈક જુદું જ થાય છે.
હા, યાકોબસન કહે છે કે કવિતામાં પેલી સિલેક્શનવાળી પ્રક્રિયા જ્યાં સામ્યતા કે સરખાપણાનો સિદ્ધાંત કામ કરે છે, એ પેલી કોમ્બિનેશનવાળી પ્રક્રિયા પર જ્યાં ક્રમનો સિદ્ધાંત છે એના પર હાવી થઈ જાય છે.
હાવી થઈ જાય એટલે શું? સાદી ભાષામાં કહી શકાય?
સાદી ભાષામાં કહીએ તો કવિ શબ્દોની પસંદગી જેવી રીતે કરે છે કે વાક્યની હરોળમાં પણ, પેલી સીધી લીટીમાં પણ સામ્યતા દેખાવા લાગે, સરખાપણું ઊભું થાય.
આ કેવી રીતે? કંઈક ઉદાહરણ આપી શકો?
ચોક્કસ. કવિતામાં આપણે જે છંદ વાપરીએ છીએ, પ્રાસ મેળવીએ છીએ, વર્ણાનુપ્રાસ એટલે કે એકનો એક અક્ષર વારંવાર આવે, યમક, આ બધું શું છે?
હા, એ તો બધું સરખાપણું જ છે ને.
બસ, આ બધું સામ્યતા, ઇક્વિવેલેન્સના સિદ્ધાંત પર જ આધારિત છે. દાખલા તરીકે કવિતાની બે પંક્તિઓના અંતે સરખા ધ્વનિવાળા શબ્દો આવે, એ પ્રાસ. હવે ધ્વનિની સમાનતા એ તો ખરેખર સિલેક્શન એક્સિસની વાત થઈ, કારણ કે આપણે સમાન ધ્વનિવાળા શબ્દો પસંદ કર્યા.
હા, વિકલ્પોમાંથી.
પણ એને આપણે ક્યાં ગોઠવ્યા? વાક્યની હરોળમાં, કોમ્બિનેશન એક્સિસ પર. યાકોબસનનો મુદ્દો એ છે કે કવિતામાં આ ખાલી સજાવટ નથી.
તો શું છે?
એનાથી અર્થ પણ ઘડાય છે. તેઓ માને છે કે જ્યાં ધ્વનિમાં સામ્યતા હોય ત્યાં અર્થમાં પણ સામ્યતા કે કોઈક સંબંધ જોડાવાનો જ. જેમ અંગ્રેજ કવિ હોપકિન્સે પણ નોંધ્યું હતું કે કવિતામાં લય અને ધ્વનિની જે સમાંતર રચનાઓ હોય છે એ અર્થમાં પણ સમાંતરતા ઊભી કરે છે.
ઓ, એટલે યાકોબસન એવું માને છે કે કવિતામાં શું કહેવાયું છે એના કરતા કઈ રીતે કહેવાયું છે એ વધુ મહત્વનું છે, અને આ કઈ રીતેમાં ધ્વનિ અને રચનાના નિયમો મુખ્ય ભાગ ભજવે છે.
હા, મોટા ભાગે એમનો ભાર એના પર છે.
એમનો દાવો તો એવો લાગે છે કે જાણે કવિતાનું આખું વ્યાકરણ લખી રહ્યા હોય. પણ એક મિનિટ, શું આટલી સુઘડ ફોર્મ્યુલા બધી જ કવિતાને લાગુ પાડી શકાય? ખરેખર શું આ હંમેશા કામ કરે?
બસ, આજ સૌથી મોટો સવાલ છે, અને ટીકાનું કારણ પણ બન્યું છે. નિકોલાસ રુએથ જેવા વિવેચકોએ યાકોબસનના આ અભિગમની કેટલીક મર્યાદાઓ બતાવી છે.
શું મર્યાદાઓ?
પહેલું તો એ કે ભાષા વિજ્ઞાન પોતે જ વિકસ્યું, નવા મોડલ આવ્યા, જેમ કે નોમ ચોમ્સ્કીનું ટ્રાન્સફોર્મેશનલ ગ્રામર. એનાથી યાકોબસનનું પેલું સિલેક્શન કોમ્બિનેશનવાળું મોડલ થોડું સીમિત લાગવા માંડ્યું. બીજું, કવિતામાં સામ્યતાના કેટલાય પ્રકાર હોય છે. ખાલી ધ્વનિ જ નહીં, પણ વિચારની સામ્યતા, કલ્પનોની સામ્યતા, ભાવની, આ બધાને યાકોબસનનો સિદ્ધાંત પૂરેપૂરો સમાવી શકતો નથી.
અને પેલો મૂળભૂત મુદ્દો, શું ભાષાનું વિશ્લેષણ કવિતાના અસલ અનુભવને પકડી શકે ખરું?
એ જ મુખ્ય વાત રૂએતે કહી, કે તમે ભાષા વિજ્ઞાની તરીકે કવિતાની ભાષાનું બહુ ચીવટપૂર્વક વર્ણન કરી શકો. કહી શકો કે આમાં આટલા સ્વર છે, આટલા વ્યંજન છે, આવી વાક્યરચના છે, બધું બરાબર.
પણ આ વર્ણન કાવ્યાનુભવની દૃષ્ટિએ, પેલી રસકીય દૃષ્ટિએ કેટલું મહત્વનું છે એનો નિર્ણય ભાષા વિજ્ઞાન પોતે ન કરી શકે. એના માટે તો પેલી સાહિત્યિક સંવેદનશીલતા જોઈએ.
લેખમાં પેલું એડગર એલન પોની કવિતા ધ રેવણનું ઉદાહરણ છે ને. યાકોબસન એનું ભાષાકીય વિશ્લેષણ કરે છે, પણ પો કહે છે કે આ કવિતા વાંચતી વખતે જે વિચિત્ર, ભયાનક અને થોડી હાસ્યાસ્પદ લાગણી થાય છે,
હા,
એની તો વાત જ નથી.
એની ચર્ચા યાકોબસનના વિશ્લેષણમાં ક્યાંય છે જ નહીં. આ તો જાણે કવિતાના આત્માને જ અવગણી દીધો હોય એવું લાગે.
બિલકુલ બિલકુલ. અને આજ ટીકા યાકોબસન અને ક્લોદ લેવી સ્ટ્રાઉસે સાથે મળીને ફ્રેન્ચ કવિ બોદલેરની કવિતા બિલાડીઓ લેશા સ્નુ જે વિશ્લેષણ કર્યું એના પર પણ થઈ.
એમાં શું હતું?
માઇકલ રિફેટેર નામના વિવેચકે બતાવ્યું કે આ બંને મોટા વિદ્વાનોએ કેવી રીતે કવિતાના વ્યાકરણના મુદ્દાઓ, જેમ કે અમુક શબ્દો સ્ત્રીલિંગ છે કે પુલ્લિંગ, એના પર પોતાના અંગત રસકીય અને નૈતિક વિચારો ઠોકી બેસાડ્યા હતા.
અચ્છા, એટલે વસ્તુલક્ષી વિશ્લેષણ ન રહ્યું.
બરાબર. એ જ રીતે બીજા ફ્રેન્ચ કવિઓ જેમ કે ક્લોદેલ કે વાલેરી, એમની કવિતા સમજવામાં પણ યાકોબસનનો સિદ્ધાંત અધૂરો લાગે છે. ક્લોદેલમાં જે પુનરાવર્તનો આવે છે એ ખાલી શૈલી નથી, એનાથી કલ્પનો વચ્ચેના ઊંડા સંબંધો રચાય છે. એ યાકોબસનના સામ્યતાના સિદ્ધાંતથી પકડાતા નથી.
અને વાલેરી વિશે શું કહ્યું?
વાલેરીની કવિતામાં તો ધ્વનિ અને અર્થ વચ્ચે બહુ જટિલ, બહુ સૂક્ષ્મ રમત ચાલે છે. ત્યાં ધ્વનિ સીધો અર્થને સ્પષ્ટ નથી કરતો, ક્યારેક તો અર્થ સુધી પહોંચવામાં અવરોધ પણ ઊભો કરે છે. એ યાકોબસનની પેલી ધ્વનિ સામ્ય એટલે અર્થ સામ્યવાળી સરળ વાત કરતાં ઘણું જુદું છે. એટલે ટીકાકારો તો ત્યાં સુધી કહે છે કે કદાચ બહુ સામાન્ય કક્ષાની ફોર્મ્યુલા આધારિત કવિતા હોય ને, એ જ યાકોબસનના નિયમોમાં બંધ બેસે.
ઉત્તમ કવિતા નહીં.
ઉત્તમ કવિતા તો પોતાના નિયમો બનાવે છે અને સાથે સાથે એ નિયમોને તોડે પણ છે. એ આ ચોકઠામાં ન સમાય.
સારો, આ તો થઈ કવિતા અને ભાષાના માળખાની વાત. પણ મને એવું લાગે છે કે સંરચનાવાદ ખાલી કવિતા પૂરતો સીમિત નથી રહ્યો, બરાબર ને? લેખમાં તોદોરોવ, બાર્થ, બ્રેમો, લેવી સ્ટ્રાઉસ, પ્રોપ જેવા બીજા ઘણા વિચારકોના નામ છે.
હા, ઘણા બધા છે.
એ લોકો તો આ માળખા શોધવાની વાતને ક્યાં સુધી લઈ ગયા?
અરે, ઘણે દૂર સુધી. આજ સંરચનાવાદની સૌથી મોટી મહત્વાકાંક્ષા હતી એમ કહી શકાય. એમણે ખાલી સાહિત્ય જ નહીં જોયું.
તો બીજું શું જોયું?
સમાજની પુરાણ કથાઓ એટલે કે મિથ્સ, લોકવાર્તાઓ, સામાજિક રીતિરિવાજો, ફેશન, જાહેરાતો, માસ મીડિયા, ટૂંકમાં કહીએ તો માનવ સંસ્કૃતિના લગભગ દરેક પાસામાં છુપાયેલા મૂળભૂત માળખા, નિયમો કે કોડ શોધવાનો પ્રયાસ કર્યો.
દાખલા તરીકે
લેવી સ્ટ્રોસે દુનિયાભરની પુરાણ કથાઓનું વિશ્લેષણ કર્યું અને બતાવવાનો પ્રયત્ન કર્યો કે એની સપાટી પર ભલે ગમે તેટલી વિવિધતા દેખાય, પણ એની નીચે સમાન વૈચારિક બંધારણો કામ કરે છે. જેમ કે પ્રકૃતિ વિરુદ્ધ સંસ્કૃતિ, કાચું વિરુદ્ધ પાકું, આવા દ્વંદ્વો.
અચ્છા, અને પ્રોપ?
વ્લાદિમીર પ્રોપે રશિયન લોકવાર્તાઓનું વિશ્લેષણ કરીને બતાવ્યું કે એમાં પાત્રો અને ઘટનાઓના નિશ્ચિત કાર્યો હોય છે જે વારંવાર જોવા મળે છે. જેમ કે હીરોનું ઘરેથી નીકળવું, કોઈ મદદગાર મળવો, દુશ્મન સાથે લડાઈ, વિજય.
ઓહ, એટલે એમનો દાવો એવો હતો કે માનવ મન મૂળભૂત રીતે અમુક ચોક્કસ રીતે જ કામ કરે છે અને એની છાપ આપણી બધી રચનાઓમાં દેખાય છે, ભાષા હોય કે વાર્તા કે પછી સમાજના રિવાજો.
હા, કંઈક અંશે એવું જ. તેઓ માનતા હતા કે જગતમાં જે આટલી બધી ભિન્નતા દેખાય છે એની પાછળ ગણ્યા ગાંઠ્યા મૂળભૂત નિયમો અને માળખા જ રહેલા છે.
જાણે કેમેરો એક જ હોય અને ફોટા જુદા જુદા પડે એમ.
સરસ ઉદાહરણ, બસ એવું જ. આ બધું વૈવિધ્ય ફક્ત એ મૂળભૂત તત્વોના જુદા જુદા સંયોજનો અને વિકલ્પોને કારણે ઊભું થાય છે એમ એમનું માનવું હતું.
પણ એક મિનિટ, જો બધું જ પૂર્વ નિર્ધારિત માળખા અને નિયમો પ્રમાણે ચાલતું હોય તો પછી વ્યક્તિનું શું, કર્તાનું શું? પેલો લેખક કે કલાકાર જે પોતાની આગવી રીતે કશું કહેવા માંગે છે એનું સ્થાન ક્યાં રહ્યું?
હા,
આપણે તો સામાન્ય રીતે એમ માનીએ છીએ ને કે સર્જક પોતાની લાગણી, અનુભવ, વિચાર વ્યક્ત કરે છે. સંરચનાવાદીઓ આ લેખક અથવા હું વિશે શું વિચારે છે?
હા, આ સંરચનાવાદનો સૌથી વધુ ચર્ચાસ્પદ અને કદાચ ક્રાંતિકારી કહી શકાય એવો વિચાર છે. તેઓ વાત કરે છે વિકેન્દ્રીકરણની, એટલે કે ડિસેન્ટરિંગ.
વિકેન્દ્રીકરણ એટલે?
એટલે કે પરંપરાથી આપણે જેને કેન્દ્રમાં રાખતા આવ્યા છીએ, કર્તા, લેખક, વ્યક્તિ, હું, એનું મહત્વ ઘટાડી દેવું, એને કેન્દ્રમાંથી હટાવી દેવું.
એમ કેમ?
તેઓ કહે છે કે કોઈ એક વ્યક્તિ, કોઈ એક હું નથી જે ભાષાને નિયંત્રિત કરીને બોલે છે. ખરી રીતે તો ભાષા, જે પહેલેથી અસ્તિત્વમાં રહેલી એક સિસ્ટમ છે, એ વ્યક્તિ દ્વારા બોલાય છે.
ઉભારો ઉભારો, શું કહ્યું? ભાષા વ્યક્તિ દ્વારા બોલાય છે?
હા, એટલે હું બોલું છું એમ કહેવા કરતાં વધુ સાચું એ કહેવું છે કે હું બોલાયો છું. આઈ એમ સ્પોકન બાય લેંગ્વેજ.
હું બોલાયો છું, આ તો બહુ વિચિત્ર લાગે છે. જાણે આપણે ભાષાના હાથની કઠપૂતળી હોઈએ એવું. તો પછી લેખકનું શું? એ માત્ર ભાષાનું માધ્યમ બની રહે?
હા, રોલા બાર્થ જેવા વિચારકો તો લગભગ એવું જ કહે છે. બાર્થ કહે છે કે લેખકનું કામ વાસ્તવિકતાને રજૂ કરવાનું નથી, પણ ભાષાની અંદર રહીને શબ્દોની રમત રમવાનું છે.
એટલે
લેખક એ ઇન્સ્ટન્સ ઓફ રિયાલિટી, વાસ્તવિકતાનો કોઈ નમૂનો નથી, પણ ઇન્સ્ટન્સ ઓફ ડિસ્કોર્સ એટલે કે કથનનો, અભિવ્યક્તિનો એક પ્રસંગ માત્ર છે. એનું કાર્યક્ષેત્ર માત્ર લેખન છે. એના દ્વારા કોઈ મહાન સત્ય કે આત્માની અભિવ્યક્તિ નથી થતી.
આ વિચાર થોડો ટીએસ એલિયટની પેલી ઇમ્પર્સનાલિટીની વાત જેવો લાગે છે, કે કવિતા વ્યક્તિગત લાગણીઓથી મુક્ત હોવી જોઈએ.
હા, સામ્ય છે, પણ સંરચનાવાદીઓ આને ઘણા આત્યંતિક સ્તર પર લઈ જાય છે, લગભગ જાણે લેખકનું મૃત્યુ થઈ ગયું હોય એવી ઘોષણા કરવા સુધી.
પણ આ વાત ગળે ઉતરવી થોડી અઘરી છે. જો લેખક જ ગાયબ થઈ જાય તો કૃતિમાં જે એક અવાજ સંભળાય છે, પેલો પરફોર્મિંગ વોઇસ જે આપણી સાથે વાત કરતો લાગે છે, એનું શું?
બરાબર.
ઘણા વિવેચકો કહે છે કે સાહિત્યનો અનુભવ એના પરફોર્મન્સથી, એના રજૂ થવાની રીતથી અલગ ન કરી શકાય. શું સંરચનાવાદ આ પાસાને અવગણે છે?
ચોક્કસપણે. આ મુદ્દે સંરચનાવાદની ટીકા થઈ છે. રિચાર્ડ પોરિયર નામના વિવેચકે કહ્યું, એમ સાહિત્યનો અર્થ તેના પરફોર્મિંગ એસ્પેક્ટથી, એટલે કે એ કેવી રીતે સમયમાં પ્રગટ થાય છે, કેવી રીતે ભાવકને સંબોધે છે, તેનાથી જુદો પાડી જ ન શકાય.
એટલે સમયનો પ્રવાહ મહત્વનો છે.
હા, સંરચનાવાદ કૃતિને મોટે ભાગે એક સ્થિર માળખા તરીકે, જાણે કોઈ નકશો હોય એમ જુએ છે. પણ કૃતિ તો સમયમાં ગતિ કરે છે, એનો પોતાનો એક પ્રવાહ હોય છે. કર્તાને કે તેના અવાજને સાવ કાઢી નાખવાથી કૃતિની જીવંતતા, એનો ભાવક સાથેનો સંવાદ કે સંઘર્ષ એ ગુમાવવાનો ભય રહે છે. જોકે એ પણ કહેવું જોઈએ કે રોબ ગ્રીએ કે માર્સેલ પ્રુસ્ટ જેવા આધુનિક લેખકોની કેટલીક કૃતિઓ એવી છે જે વાંચતા એમ લાગે કે જાણે એ પોતાની વાસ્તવિકતા પોતે જ રચી રહી છે, લેખકથી સ્વતંત્ર હોય એવું, જે બાર્થના વિચારને થોડો ટેકો આપે છે.
ઓકે, તો અત્યાર સુધીની આપણી વાતચીત પરથી મને એવું લાગે છે કે જાણે બે મુખ્ય રસ્તા દેખાય છે સાહિત્ય વિવેચનમાં.
કયા બે?
એક તરફ આ સંરચનાવાદીઓ છે જેઓ કૃતિનું ઠંડુ, વસ્તુલક્ષી, જાણે વૈજ્ઞાનિક વિશ્લેષણ કરવા માંગે છે, એના નિયમો અને માળખા શોધવા માંગે છે.
બરાબર.
અને બીજી તરફ પેલો પરંપરાગત અભિગમ છે જે કૃતિના અર્થની ગૂંચો, એની સંદિગ્ધતા, એના ભાવ અને અનુભવને સમજવા પર વધુ ભાર મૂકે છે.
હા, આ એક મુખ્ય ભેદ છે.
તો સવાલ એ થાય કે આ સંરચનાવાદી ચીરફાડથી, આ વિશ્લેષણથી આપણને શું જાણવા મળે છે અને કદાચ શું આપણે ગુમાવી દઈએ છીએ? લેખક જાણે ઇશારો કરે છે કે કદાચ અનુભૂતિની સમૃદ્ધિ, પેલી રિચનેસ, એ ઓછી થઈ જાય છે અને દરેક વસ્તુને ચોકટામાં બેસાડવાની, લેબલ લગાવવાની વૃત્તિ વધે છે.
હા, આ સંરચનાવાદનો એક આંતરિક વિરોધાભાસ પણ છે. એક તરફ એ લોકો બધી જ રચનાઓને લાગુ પડે એવા સાર્વત્રિક, હંમેશા સાચા રહે તેવા નિયમો શોધવાની મહેચ્છા રાખે છે, એકદમ વૈજ્ઞાનિક બનવા માંગે છે.
અને બીજી તરફ,
અને બીજી બાજુ એ જ લોકો ભાષાની મુક્ત રમત, કોઈ નિયમમાં ન બંધાતા અણધાર્યા અસંખ્ય કથનના પ્રસંગોમાં પણ ઊંડો રસ લેતા દેખાય છે.
આ તો વિચિત્ર છે.
હા, પહેલો અભિગમ જે નિયમો પર ભાર મૂકે છે તે કદાચ કૃતિની આગવી ઓળખને, એની વિશિષ્ટતાને મર્યાદિત કરી શકે છે, અને એમાં એક જોખમ પણ રહેલો છે.
શું જોખમ?
જો માનવ વ્યવહારને, અભિવ્યક્તિને નિયમોથી સમજી શકાતો હોય તો કદાચ તેને નિયંત્રિત પણ કરી શકાય, જે એક પ્રકારની વૈચારિક આપખુદશાહી તરફ દોરી જઈ શકે છે.
ગંભીર વાત છે. અને અર્થઘટનનું શું? જો બધું નિયમો અને માળખા પર જ ચાલતું હોય તો પછી આપણે જે કૃતિનો અર્થ તારવીએ છીએ એનું શું થાય? સંરચનાવાદીઓ અર્થઘટનને કઈ રીતે જુએ છે?
તેઓ પરંપરાગત અર્થઘટનના વિચારને જ પડકારે છે. એમનું કહેવું છે કે કોઈ અંતિમ સ્થિર અર્થ જેવું હોતું જ નથી.
અર્થ જ નથી હોતો?
સ્થિર અર્થ નથી હોતો. દરેક સંકેત, દરેક સાઇન પોતે જ બીજા સંકેતનું અર્થઘટન છે. જુઓ, આપણે એક શબ્દનો અર્થ સમજાવવા બીજા શબ્દો વાપરીએ છીએ, બરાબર?
હા.
એ શબ્દોને સમજાવવા વળી પાછા બીજા શબ્દો. આ પ્રક્રિયા અનંત છે. એનું કોઈ નિશ્ચિત કેન્દ્ર કે શરૂઆતનું બિંદુ નથી. એટલે અર્થ હંમેશા થોડો અધૂરો, થોડો લપસી જતો રહે છે. એમાં હંમેશા એક ખાલીપો, એક ઉણપ રહે છે.
પણ જો કોઈ નિશ્ચિત અર્થ જ ન હોય તો પછી વાંચવાનો કે વિશ્લેષણ કરવાનો મતલબ શું રહ્યો?
સંરચનાવાદ પછી જે વિચાર પ્રવાહો આવ્યા, જેમ કે ઉત્તર સંરચનાવાદ, એ લોકો આ ખાલીપાને જ મહત્વનો ગણે છે. એ કહે છે કે આ જે અર્થની ગેરહાજરી છે ને, એ જ નવી શક્યતાઓ ખોલે છે.
કઈ રીતે?
અહીં ભાવકની, વાંચનારની ભૂમિકા બહુ મહત્વની બની જાય છે. આપણે કૃતિનો જે તૈયાર અર્થ હોય એને ચૂપચાપ સ્વીકારી લેનાર નિષ્ક્રિય ભોગતા નથી રહેતા.
તો શું બનીએ છીએ?
આપણે અર્થના નિર્માણમાં સક્રિય ભાગીદાર, ઉત્પાદક બનવાનું છે. આપણે કૃતિની સંદિગ્ધતા, એના એકથી વધુ સંભવિત અર્થોને સ્વીકારવા પડે છે અને એની સાથે રમવું પડે છે.
વાહ! એટલે સંરચનાવાદ આપણને માળખા અને નિયમો બતાવીને એક રીતે મર્યાદિત કરતો લાગે, પણ એ જ વિચાર આપણને અર્થની અનંત શક્યતાઓ અને ભાવકની સક્રિયતા તરફ પણ દોરી જાય છે. આ ખરેખર બહુ રસપ્રદ છે.
બરાબર, એની દ્વિધા જેની તાકાત પણ છે.
આજના આ વિશ્લેષણ પછી એક સવાલ મનમાં ઘૂમરાય છે. શું માનવ મનની અભિવ્યક્તિ, ખાસ કરીને કળા જેવી જટિલ અને સૂક્ષ્મ વસ્તુને, ખરેખર નિયમો અને માળખાના ચોકઠામાં પૂરી શકાય?
મોટો પ્રશ્ન છે.
કે પછી એની ખરી સુંદરતા એની અણધારી, નિયમોથી પર જતી, વણ શોધાયેલી શક્યતાઓમાં જ રહેલી છે?
મને લાગે છે કે આનો કોઈ એક સીધો જવાબ નથી. સંરચનાવાદે આપણને ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિને જોવા માટે એક નવી શક્તિશાળી દ્રષ્ટિ ચોક્કસ આપી, એના તંત્રને સમજવા માટે ઉપયોગી સાધનો આપ્યા.
એ તો ખરું,
પણ કળાનો આસ્વાદ, એની અર્થછાયાઓની ગહનતા, એની માનવ સંવેદનાને સ્પર્શવાની જે ક્ષમતા છે, એ કદાચ હંમેશા કોઈ પણ શાસ્ત્રીય વિશ્લેષણની પકડમાંથી થોડી છટકી જશે.
એટલે કે પૂરેપૂરી નહીં પકડાય.
હા, એ માળખામાં બંધાશે પણ નહીં, અને કદાચ માળખા વગર સમજાશે પણ નહીં. કદાચ આ જ એની ખૂબી છે, એની જટિલતા જ એનું સૌંદર્ય છે.
ખૂબ સરસ વાત કરી. આજના સંવાદ માટે આપનો આભાર.
આભાર.
આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.